એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એમ કે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે સદીઓથી લોકોને વિચારતા કર્યા છે.
હાજી, બિલકુલ. વાત છે માઇમોનાઇટ્સના બહુ જ જાણીતા પુસ્તક ગુમ થયેલા લોકો માટે માર્ગદર્શકની, એટલે કે અંગ્રેજીમાં કહીએ તો ધ ગાઈડ ફોર ધ પરપ્લેક્સ્ડ. લગભગ 800 વર્ષ જૂની વાત.
અને 800 વર્ષ પછી પણ એની જરૂરિયાત ઓછી નથી થઈ, ખરું ને?
હા, આજે પણ કેટલાય લોકો હોય છે જે પોતાની શ્રદ્ધા અને પેલી આધુનિક દુનિયાની સમજણ વચ્ચે ક્યાંક ગૂંચવાતા હોય છે.
ચોક્કસ, આ પુસ્તક લખાયું જેવા લોકો માટે હતું જેઓ ધર્મને માને છે, પરંપરાને ચાહે છે, પણ સાથે સાથે જેમણે તર્ક, વિજ્ઞાન, ફિલોસોફીનો અભ્યાસ કર્યો છે અને હવે એમને શું કહેવાય, દેખી તો વિરોધાભાસ નડે છે.
હા, તો એમના માટે આ ચર્ચા કદાચ ઉપયોગી થાય.
માઇમોનાઇઝનો પ્રયાસ જ એ છે કે આ જે દેખીતો વિરોધાભાસ છે એ વાસ્તવિક નથી. રસપ્રદ, તો આટલું મોટું કામ કરનાર વિચારક માઇમોનાઇડ્સ, એમના વિશે થોડું જાણીએ પહેલા, કોણ હતા એ?
એમનું આખું નામ તો રબ્બી મોશે બિન માઇમોન, પણ ઇતિહાસમાં માઇમોનાઇડ્સ અથવા એમના હિબ્રુ ટૂંકાક્ષર રામબામથી ઓળખાયા. જન્મ એમનો પેલો 12મી સદીમાં સ્પેનના કોર્ડોબા શહેરમાં.
કોર્ડોબા એ સમયનું બહુ જાણીતું શહેર ને?
હા, બહુ જ. ત્યારે ત્યાં ઇસ્લામિક શાસન હતું અને એમ કહેવાય છે કે યહૂદી, મુસ્લિમ, ખ્રિસ્તી સંસ્કૃતિઓ અને એમના વિદ્વાનો વચ્ચે જ્ઞાનનું અદ્ભુત આદાનપ્રદાન થતું. એકદમ જીવંત માહોલ હતો, ખબર છે?
પણ એમનું જીવન કંઈ સહેલું નહોતું એમ સાંભળ્યું છે.
ના, જરાય નહીં. એમના કુટુંબને ધાર્મિક અત્યાચારને કારણે સ્પેન છોડવું પડ્યું, પછી તો ઘણા વર્ષો ભટકવું પડ્યું. મોરોક્કો ગયા, પેલેસ્ટાઇન ગયા, છેવટે ઇજિપ્તમાં કૈરોમાં સ્થાયી થયા.
અને ત્યાં શું કર્યું એમણે?
ત્યાં એમની પ્રતિભા ખરેખર ખીલી. એ ઇજિપ્તના યહૂદી સમુદાયના નેતા બન્યા. એ પદવી નાગીદ કહેવાતી. પણ એટલું જ નહીં,
શું બીજું પણ કંઈક?
હા, એ જ તો એમની ખાસિયત. એ બહુ જ કુશળ ડોક્ટર પણ હતા. અને કોના ડોક્ટર હતા ખબર છે? પ્રખ્યાત સુલતાન સલ્લાદ્દીનના વઝીરના અંગત ચિકિત્સક.
અરે વાહ, એટલે ધર્મગુરુ પણ અને રાજવૈદ્ય પણ.
અને હજુ પૂરું નથી થયું, એ યહૂદી કાયદા જેને હલાખા કહેવાય એના મહાન પંડિત હતા. એમણે લખેલો ગ્રંથ મિશ્નેહ તોરાહ આજે પણ યહૂદી કાયદાશાસ્ત્રનો આધાર ગણાય છે. ફિલોસોફર તો ખરા જ.
એટલે એક જ વ્યક્તિમાં આટલું બધું, ધર્મ, તબીબી વિજ્ઞાન, ફિલોસોફી, કાયદો, કમાલ કહેવાય. આ જ કારણે કદાચ તેઓ ગુમ થયેલા લોકો માટે માર્ગદર્શક લખી શક્યા.
બરાબર, કારણ કે એ પોતે બંને દુનિયામાં જીવ્યા હતા, પરંપરાને ઊંડાણથી સમજતા હતા અને સાથે સાથે પેલી ગ્રીક અરેબિક ફિલોસોફી, ખાસ તો એરિસ્ટોટલ અને એના ઇસ્લામિક અનુવાદકો જેમ કે અલ ફરાબી, ઇબ્ન સીના, એ બધાનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
એટલે એ પોતે એ દ્વિધામાંથી પસાર થયા હશે.
ચોક્કસ. એમનો ઈરાદો શ્રદ્ધાને તોડવાનો નહોતો, પણ એ સમયના ભણેલા ગણેલા યહૂદીઓ જે દ્વિધા અનુભવતા હતા એમને એક બૌદ્ધિક રીતે સંતોષકારક રસ્તો બતાવવાનો હતો, શ્રદ્ધાને વધુ મજબૂત કરવાનો હતો.
ચાલો તો હવે સીધા પુસ્તક પર આવીએ. ગુમ થયેલા લોકો માટે માર્ગદર્શક. આ ગુમ થયેલા કે દ્વિધામાં પડેલા લોકો એટલે કોણ, જેમની વાત આપણે શરૂઆતમાં કરી?
હા, માઇમોનાઇટ્સ પોતે જ કહે છે કે આ પુસ્તક બધા માટે નથી. નવા નિશાળિયા માટે નથી, જેમને ધર્મમાં શ્રદ્ધા જ નથી એમના માટે પણ નથી. આ છે એમના માટે જેઓ તોરાહને માને છે, એનું પાલન કરે છે, પણ સાથે સાથે એમણે ફિલોસોફી અને વિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે અને હવે એમને ધર્મગ્રંથની અમુક વાતો, ખાસ કરીને ઈશ્વર વિશેના વર્ણનો, એ તર્ક સાથે બંધબેસતા નથી લાગતા.
જેમ કે બાઇબલમાં ઈશ્વરને હાથ પગ હોવાની વાત આવે, ગુસ્સો કરવાની વાત આવે, એ બધું જે ફિલોસોફી પ્રમાણે ઈશ્વર માટે શક્ય નથી.
બરાબર એ જ. આવા લોકો અંદરથી મૂંઝાય છે, શ્રદ્ધા છોડવી નથી પણ બુદ્ધિ જે કહે છે એને અવગણવું પણ નથી. એમને એમ લાગે કે શું સત્ય બે છે, એક ધર્મનું અને બીજું તર્કનું?
અને માઇમોનાઇડ્સનો જવાબ છે ના.
હા, માઇમોનાઇડ્સ કહે છે સત્ય તો એક જ છે, ભૂલ આપણા સમજવામાં છે. ધર્મગ્રંથોને શાબ્દિક રીતે એટલે કે લિટરલી પકડી રાખવામાં ભૂલ છે.
તો સાચી રીત કરી,
એમનો મુખ્ય મુદ્દો એ છે કે ધર્મગ્રંથોના શબ્દોની બે સપાટી હોય છે. એક ઉપરની શાબ્દિક સપાટી, જેને અરબી પરંપરામાં જાહેર કહે છે, આ સામાન્ય લોકો સમજી શકે એ માટે હોય,
અને બીજી,
અને એની નીચે એક ઊંડી ગૂઢ સાંકેતિક સપાટી, જેને બાતિન કહે છે. આ અર્થ ફિલોસોફી અને તર્કની મદદથી સમજવાનો હોય છે. જ્યારે આ બાતિન અર્થ પકડાય ત્યારે શ્રદ્ધા અને તર્ક વચ્ચે કોઈ વિરોધ રહેતો નથી.
એટલે એમ કે ધર્મગ્રંથોની ભાષા ક્યારેક કવિતા જેવી, રૂપક જેવી હોય છે, એને વિજ્ઞાનના સૂત્રની જેમ ના વંચાય.
બરાબર, મોટાભાગે એમ જ. આ પુસ્તક એમ કે વાચકને ધીરે ધીરે ઈશ્વરના વધુ શુદ્ધ, વધુ અમૂર્ત સ્વરૂપ તરફ લઈ જાય છે. શરૂઆત જ એ કરે છે જ્યાં સૌથી વધુ ગૂંચવણ છે, ઈશ્વરના માનવ જેવા વર્ણનોથી.
પેલું ઈશ્વરનો હાથ કે ઈશ્વરની આંખવાળું ઉદાહરણ, એનું શું કહે છે માઇમોનાઇડ્સ?
એ સ્પષ્ટ કહે છે કે આ બધું રૂપક છે, અલંકાર છે. ઈશ્વરને ખરેખર હાથ, પગ, ચહેરો એવું કંઈ નથી. એમને ગુસ્સો કે દયા જેવી માનવીય લાગણીઓ પણ નથી.
તો પછી એ શબ્દોનો અર્થ શું? ઈશ્વરનો હાથ એટલે
અવિભાજ્ય છે, નિરાકાર છે. એમને કોઈ પણ રીતે માનવ જેવા ગણવા એ જ ખરી ભૂલ છે. એક પ્રકારની મૂર્તિ પૂજા જ છે.
પણ જો આપણે કહી જ ના શકીએ કે ઈશ્વર કેવા છે, તો પછી એમના વિશે વિચારીએ કઈ રીતે, વાત કઈ રીતે કરીએ?
અહીં આવે છે એમનો બહુ જ પ્રખ્યાત અને શું કહેવાય, ક્રાંતિકારી વિચાર, નકારાત્મક ધર્મશાસ્ત્ર, લેટિનમાં વિયા નેગેટિવા.
નકારાત્મક ધર્મશાસ્ત્ર એટલે શું?
એટલે કે આપણે ઈશ્વર શું છે એ હકારાત્મક રીતે પોઝિટિવલી કહી જ ના શકીએ. આપણી ભાષા, આપણી બુદ્ધિ, એ બધું મર્યાદિત છે. આપણે ઈશ્વરને કોઈ પણ ગુણ આપીએ, જેમ કે ઈશ્વર જ્ઞાની છે, દયાળુ છે, તો આપણે એમને આપણી મર્યાદિત સમજમાં બાંધી દઈએ છીએ.
ઓહ, તો કરવું શું?
માઇમોનાઇટ્સ કહે છે સાચો રસ્તો એ છે કે આપણે એ કહીએ કે ઈશ્વર શું નથી. દાખલા તરીકે, એમ કહેવા કરતાં કે ઈશ્વર જ્ઞાની છે એ વધુ સાચું છે કે ઈશ્વર અજ્ઞાની નથી. એમ કહેવા કરતાં કે ઈશ્વર શક્તિશાળી છે એ વધુ યોગ્ય છે કે ઈશ્વર નબળા નથી. આ રીતે નકાર કરીને આપણે એમની અનંતતા અને આપણી સમજની મર્યાદા બંનેનો સ્વીકાર કરીએ છીએ. ખરેખર તો ઈશ્વર વિશેનું આપણું સર્વોચ્ચ જ્ઞાન એ જ છે કે આપણે એમને પૂરેપૂરા જાણી શકતા નથી એ સ્વીકારવો.
વાહ, આ તો બહુ જ ઊંડી વાત થઈ, આપણી બુદ્ધિની મર્યાદાનો સ્વીકાર. સારો, ઈશ્વરના આવા શુદ્ધ સ્વરૂપને સમજ્યા પછી માઇમોનાઇટ સૃષ્ટિ અને દુનિયા વિશે શું વિચારે છે, એ કઈ રીતે બની?
અહીં એ પાછા એ સમયના પ્રચલિત વિજ્ઞાન, એટલે કે એરિસ્ટોટલ અને ટોલેમીના બ્રહ્માંડ મોડલ અને ધાર્મિક માન્યતાઓ વચ્ચે સુમેળ સાધવાનો પ્રયત્ન કરે છે.
એટલે પેલું પૃથ્વી કેન્દ્રમાં અને ગ્રહો તારા ગોળાઓમાં ફરે છે એ બધું?
હા, એ સ્વીકારે છે કે બ્રહ્માંડમાં આવા ગોળાઓ, સ્ફિયર્સ છે, અને દરેક ગોળાનું સંચાલન એક બુદ્ધિ, ઇન્ટેલિજન્સ કરે છે. અને આ બુદ્ધિઓને તેઓ બાઇબલમાં જેમને દેવદૂતો કહ્યા છે એમની સાથે સરખાવે છે.
રસપ્રદ. અને ઈશ્વર?
ઈશ્વર આ બધાના મૂળમાં છે, પ્રથમ ચાલક તરીકે. એમનામાંથી શક્તિ અને વાસ્તવિકતા નીચે આપણા ભૌતિક જગત સુધી પ્રસરે છે.
પણ પેલો મોટો સવાલ તો ઊભો જ રહે ને, કે આ દુનિયા હંમેશાથી હતી, શાશ્વત છે, જેવું એરિસ્ટોટલ માનતા હતા, કે પછી ઈશ્વરે કોઈક સમયે એને કઈ નહીંમાંથી બનાવી, જેવું ધર્મગ્રંથો કહે છે?
આ મુદ્દે માઇમોનાઇટ્સ બહુ જ સાવધાનીથી અને પ્રમાણિકતાથી વાત કરે છે. એ સ્વીકારે છે કે ફિલોસોફીથી એવું સાબિત નથી થતું કે દુનિયા શાશ્વત નથી, પણ એવું પણ સાબિત નથી થતું કે એ શાશ્વત છે જ. બંને બાજુ દલીલો છે, પણ કોઈ નિર્ણાયક પુરાવો નથી.
એટલે કે તર્ક અહીં કોઈ ચોક્કસ જવાબ નથી આપતો.
બરાબર. અને આવી અનિશ્ચિતતાની સ્થિતિમાં માઇમોનાઇટ્સ ધર્મગ્રંથોની વાત, એટલે કે શૂન્યમાંથી સર્જન, ક્રિએશો એક્સ નિહિલો, ને સ્વીકારવાનું પસંદ કરે છે. કારણ કે એમને લાગે છે કે આ વિચાર ઈશ્વરની સંપૂર્ણ સ્વતંત્ર ઈચ્છા અને શક્તિ સાથે વધુ સુસંગત છે. અહીં એ ફિલોસોફીને નકારે નહીં, પણ એની મર્યાદા બતાવે છે.
અને ભવિષ્યવાણી, એટલે કે પ્રોફેસી, શું એ કોઈ ચમત્કાર છે કે કંઈક બીજું?
મિમોનાઇટ્સ એને ચમત્કાર નથી ગણતા, એ એને માનવ વિકાસની ઉચ્ચતમ અવસ્થા ગણે છે.
એટલે કઈ રીતે?
એમનું માનવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ નૈતિક રીતે ખૂબ ઉચ્ચ હોય અને એની બુદ્ધિ તથા કલ્પનાશક્તિ બંને ચરમસીમાએ વિકસેલા હોય, ત્યારે એનું મન દૈવી બુદ્ધિ, ડિવાઇન ઇન્ટેલેક્ટમાંથી આવતા પ્રવાહ, ઇમિનેશનને ઝીલવા સક્ષમ બને છે. આ જે જ્ઞાન પ્રાપ્ત થાય એ ભવિષ્યવાણી.
એટલે પૈગંબર કે પ્રોફેટ એક પ્રકારના સુપર ફિલોસોફર અને દ્રષ્ટા થયા?
હા, કંઈક એવું જ. અને ભવિષ્યવાણીના પણ સ્તર હોય છે, જે બુદ્ધિ અને કલ્પનાશક્તિ કેટલી સક્રિય છે તેના પર આધાર રાખે. મોઝેસની ભવિષ્યવાણીને એ સર્વોચ્ચ ગણે છે, કારણ કે એ માને છે કે એ સીધી બૌદ્ધિક હતી, એમાં કલ્પનાનું માધ્યમ નહોતું.
આ બધું સમજ્યા પછી હવે વાત આવે રોજિંદા જીવનની, આપણી નૈતિકતાની. અને પહેલા સવાલની, દુનિયામાં આટલું બધું દુઃખ, તકલીફ, અનિષ્ટ કેમ છે? શું ઈશ્વરે આ બધું બનાવ્યું?
આ પુસ્તકનો ત્રીજો અને છેલ્લો ભાગ આ જ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અનિષ્ટની સમસ્યા વિશે માઇમોનાઇટ્સનો દ્રષ્ટિકોણ બહુ સ્પષ્ટ છે. એ કહે છે કે ઈશ્વર જે સંપૂર્ણ શુભ છે, એ સીધી રીતે અનિષ્ટનું સર્જન કરતા જ નથી.
તો પછી અનિષ્ટ આવે છે ક્યાંથી?
અનિષ્ટ એ મૂળભૂત રીતે શુભનો અભાવ છે. એ ભૌતિક પદાર્થની મર્યાદાઓનું પરિણામ છે, જેમ કે અંધારું એ પ્રકાશનો અભાવ છે એમ.
એટલે કેવી રીતે, ઉદાહરણ આપશો?
એ ત્રણ પ્રકારના અનિષ્ટ ગણાવે છે. પહેલું, જે ભૌતિક જગતની પ્રકૃતિને કારણે છે, જેમ કે ભૂકંપ, પૂર, બીમારી. આ ભૌતિક જગતની અપૂર્ણતા છે. બીજું, જે માણસો એકબીજા પર ગુજારે છે, યુદ્ધ, અત્યાચાર, અન્યાય. અને ત્રીજું, જે માણસ પોતાની જાત પર કરે છે, ખરાબ આદતો, વ્યસનો, નૈતિક પતન.
અને આમાંથી મુખ્ય કયું?
માઇમોનાઇટ્સ ભારપૂર્વક કહે છે કે મોટાભાગનું દુઃખ જે આપણે અનુભવીએ છીએ, એ છેલ્લા બે પ્રકારનું છે, જે માણસે પોતે ઊભું કર્યું છે. એ આપણી અજ્ઞાનતા, મૂર્ખતા અને ખોટી પસંદગીઓનું પરિણામ છે, ઈશ્વરની ઈચ્છાનું નહીં.
એટલે જવાબદારી આપણી પોતાની છે, ઈશ્વર પર દોષ ના દેવાય, બરાબર? અને પેલી ધાર્મિક આજ્ઞાઓ, નિયમો, રિવાજો જે તોરામાં આપ્યા છે, એનું શું? એ શા માટે પાળવાના? એનો કોઈ તર્ક છે?
હા, બિલકુલ. માઇમોનાઇટ્સ એ વિચારને સખત રીતે નકારે છે કે ઈશ્વરની આજ્ઞાઓ મનસ્વી છે, બસ એમને એમ આપી દીધી છે. એ કહે છે કે તોરાહની દરેક આજ્ઞા, જેને મિત્સ્વાહ કહે છે, પરંપરાગત રીતે 613 ગણાય છે, પાછળ કોઈ ને કોઈ તર્કસંગત હેતુ છે.
કેવા હેતુ?
એ મુખ્યત્વે બે પ્રકારના હેતુ ગણાવે છે. એક, શરીરની સુખાકારી માટે, એટલે કે એવા નિયમો જે સારો, સ્થિર, ન્યાયી અને દયાળુ સમાજ બનાવવામાં મદદ કરે. અને બીજો પ્રકાર છે આત્માની સુખાકારી માટે, એટલે કે એવા નિયમો જે આપણને સાચી માન્યતાઓ તરફ દોરી જાય અને આપણી બુદ્ધિનો વિકાસ કરે.
કોઈ દાખલો?
જેમ કે ખાવા પીવાના જે નિયમો છે, જેમ કે કોશેર, એ આરોગ્ય અને આત્મસંયમ શીખવે છે. સમાજમાં ન્યાય અને દાનના નિયમો સામાજિક સુખાકારી વધારે છે. અને પેલી મૂર્તિપૂજા વિરુદ્ધની આજ્ઞાઓ, એ આપણને ઈશ્વરના ખોટા, મર્યાદિત ખ્યાલોથી બચાવીને એમના સાચા, અમૂર્ત સ્વરૂપને સમજવા તરફ દોરી જાય છે, જે આત્માની સુખાકારી માટે જરૂરી છે.
એટલે દરેક નિયમ પાછળ કંઈક કારણ છે, કંઈક ફાયદો છે, કાં તો સમાજ માટે, કાં તો વ્યક્તિના પોતાના આત્મિક વિકાસ માટે.
બરાબર, એ સમજવું જરૂરી છે.
તો આ બધા પછી છેલ્લે માણસના જીવનનો અંતિમ ઉદ્દેશ્ય, પરમ લક્ષ્ય શું છે? ફક્ત નિયમો પાળ્યા કરવા, કે પછી મૃત્યુ પછી સ્વર્ગ મળે એની રાહ જોવી?
ના, માઇમોનાઇટ્સ માટે માનવ જીવનનો અંતિમ અને સર્વોચ્ચ હેતુ છે બૌદ્ધિક પરિપૂર્ણતા, ઇન્ટેલેક્ચ્યુઅલ પરફેક્શન.
બૌદ્ધિક પરિપૂર્ણતા
એટલે કે આપણી અંદર જે તર્ક કરવાની, સમજવાની, જ્ઞાન મેળવવાની શક્તિ છે, એનો પૂરેપૂરો વિકાસ કરવો. ફિલોસોફી, વિજ્ઞાન, જગતના નિયમો, આ બધાનો અભ્યાસ કરીને ઈશ્વરે રચેલી આ સૃષ્ટિને અને એ દ્વારા ઈશ્વરને શક્ય તેટલી ઊંડાણથી અને સાચી રીતે જાણવા.
અને આ જ્ઞાનથી શું મળે?
આ જ્ઞાનમાંથી જ ઈશ્વર પ્રત્યે સાચો, ઊંડો પ્રેમ જન્મે છે, જેને માઇમોનાઇટ્સ ઈશ્વરનો બૌદ્ધિક પ્રેમ, આમોર ડે ઇન્ટેલેક્ચ્યુઅલિસ કહે છે. આ કોઈ ભાવનાત્મક ઉભરો નથી, પણ ઊંડી સમજણમાંથી જન્મેલો આદર અને પ્રેમ છે. અને આ જ સાચી ઉપાસના છે, આ જ આત્માની સાચી અમરતા અને શાંતિ છે.
એટલે જ્ઞાન અને ભક્તિ એકબીજા સાથે જોડાયેલા છે. જેટલો વધુ જ્ઞાન, તેટલો વધુ પ્રેમ, તેટલી વધુ નિકટતા.
બરાબર, એ જ.
એમણે અંતમાં પેલું મહેલનું રૂપક આપ્યું છે, એ બહુ પ્રચલિત છે ને, એ શું કહે છે?
હા, એ બહુ શક્તિશાળી રૂપક છે પુસ્તકના અંતે. કલ્પના કરો કે ઈશ્વર એક રાજા છે જે મહેલની અંદર છે. મોટાભાગના લોકો તો શહેરની બહાર જ છે, એમને રાજામાં કે મહેલમાં કોઈ રસ જ નથી, એટલે કે જેમને ઈશ્વરમાં શ્રદ્ધા નથી. અમુક લોકો શહેરની અંદર આવી ગયા છે, પણ ગલીઓમાં આમ તેમ ભટકે છે, મહેલ તરફ પીઠ ફેરવીને. આ કદાચ એવા ધાર્મિક લોકો છે જે નિયમોનું પાલન તો કરે છે, પણ એનો અર્થ નથી સમજતા, બસ રૂઢી તરીકે.
પછી
પછી કેટલાક લોકો મહેનત કરીને મહેલની દિવાલો સુધી પહોંચે છે અને દરવાજો શોધવા આમ તેમ ફાંફા મારે છે. આ કદાચ એવા વિદ્વાનો છે જે ફક્ત કાયદા કાનૂનના અભ્યાસમાં જ રચ્યા પચ્યા રહે છે, પણ એના ગૂઢ અર્થ સુધી નથી પહોંચતા.
અને મહેલની અંદર
બહુ જ ઓછા લોકો એવા છે જે મહેલના આંગણામાં પ્રવેશી શકે છે. આ એ લોકો છે જેઓ ફિલોસોફી અને તત્વજ્ઞાનનો અભ્યાસ શરૂ કરે છે, ઈશ્વરના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરે છે, અને છેલ્લે આંગળીના વેડે ગણાય એટલા જ લોકો એવા હોય છે જે રાજાના ખાસ દરબારમાં સિંહાસનની નજીક પહોંચી શકે છે.
એ કોણ?
એ છે પૈગંબરો અને સાચા ફિલોસોફર, જેમણે માત્ર બુદ્ધિથી નહીં પણ એક પ્રકારની સીધી અનુભૂતિથી ઈશ્વરના સત્યનો સાક્ષાત્કાર કર્યો છે.
વાહ, આખું પુસ્તક જાણે આ એક રૂપકમાં સમાઈ ગયું. જીવનની આખી આધ્યાત્મિક યાત્રા, ખૂબ સરસ. તો આટલી વિસ્તૃત અને ઊંડી ચર્ચા પછી જો આપણે મુખ્ય સંદેશાઓ તારવવા હોય શ્રોતાઓ માટે, તો શું કહી શકીએ?
ચોક્કસ. મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો તો એ જ છે કે શ્રદ્ધા અને તર્ક એ દુશ્મનો નથી, પણ એક જ સત્ય સુધી પહોંચવાના બે રસ્તા, કદાચ સાથીઓ છે. જો ધર્મગ્રંથોને ઊંડાણથી રૂપકાત્મક રીતે સમજીએ તો સાચા તર્ક સાથે એનો કોઈ વિરોધ નથી. આજકાલ પણ જ્યારે વિજ્ઞાનની નવી શોધો આવે ત્યારે આ વિચાર બહુ મદદરૂપ થઈ શકે.
હા, એ બહુ મહત્વનું છે. બીજો મુદ્દો મને પેલો નકારાત્મક ધર્મશાસ્ત્રનો લાગ્યો. ઈશ્વર આપણી સમજ અને ભાષાની પકડની બહાર છે. એમની મહાનતા એટલી છે કે આપણે તે શું છે એના કરતાં તે શું નથી એમ કહીને જ એમને વધુ સારી રીતે સમજી શકીએ. આનાથી આપણામાં એક નમ્રતા આવે છે અને ઈશ્વરનો ખ્યાલ વધુ ગહન બને છે.
ત્રીજું, ધર્મગ્રંથોના શાબ્દિક અર્થની પેલે પાર જોવાની જરૂરિયાત. પેલું જાહેર અને બાતિનવાળો, શબ્દો પાછળ છુપાયેલા ગૂઢ અર્થને, એના સાંકેતિક સંદેશને સમજવાનો પ્રયાસ કરવો. આનાથી આપણે પરંપરાને જડતાથી વળગી રહેવાને બદલે એના ઊંડાણને પામી શકીએ.
બરાબર. અને ચોથો મુદ્દો પેલી આજ્ઞાઓ અને નિયમો વિશેનો. ધાર્મિક કે સામાજિક નિયમો મનસ્વી નથી હોતા, પણ મોટે ભાગે એની પાછળ સમાજ અને વ્યક્તિના વિકાસનો કોઈ તર્કસંગત હેતુ હોય છે. આ સમજણ આપણને નિયમોનું આંધળું પાલન કરવાને બદલે એના મહત્વને સમજીને અનુસરવા પ્રેરે છે.
અને છેલ્લો પાંચમો મુદ્દો, જે મને ખૂબ ગમે છે, બૌદ્ધિક વિકાસ એ જ સર્વોચ્ચ ઉપાસના અને માનવ જીવનનો અંતિમ હેતુ છે. જ્ઞાન મેળવવું, સમજવું, વિચારવું, તર્ક કરવો, આ બધું માત્ર દુનિયાવી સફળતા માટે નહીં પણ આત્મિક ઉન્નતિ માટે પણ જરૂરી છે. કારણ કે ઈશ્વરનું સાચું જ્ઞાન જ એમના પ્રત્યેના સાચા પ્રેમ તરફ દોરી જાય છે.
આ બધા મુદ્દાઓ આજે પણ એટલા જ પ્રસ્તુત છે નહીં? ખાસ કરીને પહેલો મુદ્દો, વિજ્ઞાન અને શ્રદ્ધા. આજે ઘણા લોકો, યુવાનો, ઉત્ક્રાંતિવાદ, ઇવોલ્યુશન કે પછી બ્રહ્માંડની ઉત્પત્તિ, બિગ બેંગ જેવી વૈજ્ઞાનિક થિયરીઓ સાંભળે છે અને પછી એમને લાગે છે કે આ બધું ધર્મગ્રંથોથી વિરુદ્ધ છે.
હા, અને અહીં માઇમોનાઇટ્સનો અભિગમ રસ્તો બતાવી શકે કે ધર્મગ્રંથો એ નૈતિક અને આધ્યાત્મિક સત્યો કહેવા માટે છે, એ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો નથી. વિજ્ઞાન આપણને સમજાવે છે કે સૃષ્ટિ કેવી રીતે બની, એની પ્રક્રિયા શું હતી. ધર્મ આપણને એ વિચારવા પ્રેરે છે કે આ બધા પાછળ કોઈ હેતુ છે કે કેમ, આપણું સ્થાન શું છે. બંનેના ક્ષેત્રો અનક છે અને બંને સાચા હોઈ શકે.
અને બીજું, આપણે જે પરંપરાઓ કે રિવાજો પાડીએ છીએ, ભલે ધાર્મિક હોય કે સામાજિક, એના વિશે પણ વિચારવું જોઈએ. ફક્ત થાય છે એટલે કરવું એમ નહીં, પણ એની પાછળનો હેતુ શું હશે, એનો મૂળ અર્થ શું હશે એ શોધવાનો પ્રયાસ કરવો. માઇમોનાઇટ્સની ભાષામાં કહીએ તો એનો તામ શોધો.
બરાબર. એનાથી પરંપરાઓ વધુ અર્થપૂર્ણ અને જીવંત બને. અને છેલ્લે પેલો જ્ઞાન પ્રાપ્તિનો મુદ્દો. ભણતરને, નવી વસ્તુઓ શીખવાને, દુનિયાને સમજવાને આપણે માત્ર કારકિર્દી બનાવવાના સાધન તરીકે ના જોઈએ, પણ આપણા વ્યક્તિત્વના, આપણી આત્માના વિકાસના એક ભાગ તરીકે જોઈએ. સતત શીખતા રહેવું એ પણ એક પ્રકારની સાધના જ છે.
સાચી વાત. આખી ચર્ચા પછી મારા માટે સૌથી મોટો ટેકઅવે એ જ છે કે બૌદ્ધિક પ્રામાણિકતા અને શ્રદ્ધા સાથે સાથે ચાલી શકે છે. સવાલો પૂછવા, શંકા કરવી, ઊંડા ઉતરવું એ શ્રદ્ધાના દુશ્મન નથી, પણ એને વધુ મજબૂત અને પરિપક્વ બનાવનાર મિત્રો છે. પેલું મહેલનું રૂપક એ જ કહે છે ને, મહેલની નજીક જવું હોય તો પ્રયત્ન કરવો પડે, વિચારવું પડે.
અને મારા માટે પેલો નકારાત્મક ધર્મશાસ્ત્રનો ખ્યાલ અને એની પાછળ રહેલી બૌદ્ધિક નમ્રતા ખૂબ જ પ્રભાવશાળી છે. ઈશ્વરની અનંતતા સામે આપણી મર્યાદાનો સ્વીકાર અને એ વિચાર કે બ્રહ્માંડના રહસ્યો જેમ જેમ વધુ ને વધુ ઉકેલાય, વિજ્ઞાન જેમ જેમ આગળ વધે તેમ તેમ ઈશ્વરની કારીગરી માટેનો આપણો આદર અને પ્રેમ વધવો જોઈએ, ઘટવો નહીં. કારણ કે જ્ઞાન પ્રેમ તરફ દોરી જાય છે.
ખરેખર ગુમ છાયેલા લોકો માટે માર્ગદર્શક એક એવું પુસ્તક છે જે આપણને વિચારતા કરી મૂકે છે. બુદ્ધિ અને હૃદય, તર્ક અને શ્રદ્ધા વચ્ચે સંતુલન કઈ રીતે સાધી શકાય એનો એક ઉત્તમ નમૂનો પૂરો પાડે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.